ઓમ શાંતિ. તારીખ 20/12/2022. મુરલીનો સાર છે, મીઠા બાળકો, તમને ખુશી થવી જોઈએ કે અમે હવે આ દુનિયા આ બધું જ છોડી પોતાના ઘરે શાંતિધામ જઈશું, પછી સુખધામમાં આવીશું. પ્રશ્ન છે, આ નાજુક રસ્તામાં નિરંતર આગળ વધવા માટે કઈ ખબરદારી જરૂર રાખવાની છે? ઉત્તર છે, ક્યારે પણ કોઈ વ્યર્થ અથવા શૈતાની એટલે કે આસુરી વાતો સંભળાવે તો એના મિત્ર નહીં બનો. હાજી કરીને ગ્લાની નિંદાની વાતો સાંભળવી એટલે બાપના ના ફરમાન વરદાર બનવું, એટલે રહેમદિલ બની એની આદતને ખતમ કરવાની છે. બાપના ફરમાન વરદાર બનવાનું છે, જ્ઞાનનો સુરમો લગાવી લેવાનો છે. આ ખૂબ જ નાજુક રસ્તો છે જેમાં ખબરદાર થઈને ચાલવાથી જ આગળ વધતા રહેશો. ગીત છે, ઇસ પાપ કી દુનિયા સે. ઓમ શાંતિ. મીઠા બાળકો, હમણાં તમે સમજદાર બન્યા છો અને ફીલ અનુભવ કરો છો કે પહેલાં અમે કેટલા બેસમજ હતા. આ પણ સમજમાં નહોતું આવતું કે આ પતિત દુનિયા છે અને આ જ ભારતમાં જ્યારે દેવી દેવતાઓનું રાજ્ય હતું તો પાવન સુખી હતા, એમાં કોઈ દુઃખની વાત નહોતી. પરંતુ આ પણ નિશ્ચય નહોતો કે સ્વર્ગમાં સદૈવ સુખ હશે. સ્વર્ગની કોઈને ખબર નહોતી. મનુષ્ય તો સમજે છે, ત્યાં પણ દુઃખ હતું. આ છે બેસમજી. હવે આપ બાળકો સમજદાર બન્યા છો. બાપે આવીને સમજાવ્યું છે, એમની શ્રીમત પર તમે ચાલી રહ્યા છો. મનુષ્ય કહે પણ છે કે આ પતિત દુનિયા છે, સ્વર્ગ પાવન દુનિયા હતી. પાવન દુનિયામાં પણ દુઃખ હોય પછી તો દુઃખની જ દુનિયા થઈ, પછી ગીત પણ ખોટું થઈ જાય છે. કહે છે, હે બાબા, એવી જગ્યાએ લઈ ચાલો જ્યાં આરામ સુખ ચેન હોય. બાળકો આ પણ જાણે છે કે સ્વર્ગ સોનાની ચીડિયા એટલે કે ચકલી હતી, દેવી દેવતા હતા. કહે પણ છે, અમે એકબીજાને દુઃખ નહોતા આપતા. પરંતુ પછી કહી દે છે કે આ દુઃખ સુખ બધું પરંપરાથી ચાલ્યું આવે છે. કૃષ્ણ પર પણ ખોટા કલંક લગાવી દીધા છે. કહેવાય છે, જેવી પતિતોની દૃષ્ટિ તેવી સૃષ્ટિ. સમજે છે, આખી સૃષ્ટિ પતિત જ છે. આ સમયે એમની દૃષ્ટિ જ પતિત છે તો આખી સૃષ્ટિને જ પતિત સમજે છે. કહી દે છે કે પરંપરાથી આ પતિતપણું ચાલ્યું આવે છે. હવે આપ બાળકોમાં સમજ આવતી જાય છે, તે પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર. બાળકોને પરમપિતા પરમાત્માના ડાયરેક્શન એટલે કે માર્ગદર્શન મળે છે. આત્માઓને બાપ સમજાવે છે, સર્વ આત્માઓ પતિત છે એટલે પતિત આત્માને પાપ આત્મા કહેવાય છે. બાપ આત્માઓ સાથે વાત કરે છે, તમે મારા અવિનાશી બાળકો છો. પછી મમ્મા બાબા પણ કહો છો. આ દુનિયામાં કોઈને પણ પિતાશ્રી ન કહી શકાય. શ્રી એટલે શ્રેષ્ઠ, પરંતુ અહીં એક પણ મનુષ્ય શ્રેષ્ઠ નથી. આ તો એકની જ મહિમા થઈ શકે છે. ભલે તમે એમને આ સમયે કહો છો, કારણ કે સંન્યાસ કરેલો છે શ્રેષ્ઠ બનવા માટે. તમે જાણો છો કે આપણે હવે ફરિશ્તા બનવાના છીએ, પરંતુ ચાલતા ચાલતા શ્રેષ્ઠ બનતા બનતા જટ માયા રાવણ થપ્પડ લગાવીને ભ્રષ્ટ બનાવી દે છે. ભ્રષ્ટને શ્રી કહી ન શકો. શ્રી લક્ષ્મી, શ્રી નારાયણ, શ્રી રાધા, શ્રી કૃષ્ણ કહે છે. મંદિરોમાં પણ જઈને એમની જ મહિમા ગાય છે. પોતાને શ્રેષ્ઠ કહી નથી શકતા. હવે આપ બાળકોએ સમજ્યું છે, ભારત શ્રેષ્ઠ હતું. ત્યાં મૂત પલીતી એટલે કે પતિત નહોતા, શુદ્ધ શ્રેષ્ઠ હતા. બાપની મહિમા છે ને, મૂત પલીતી કપડાં એટલે કે પતિત આત્માને ધોઈને કંચન કરી દે છે. આ સમયે તો બધા પતિત છે, બરાબર છે, પણ રાવણ રાજ્ય. આ સમયે તો બધા પતિત છે, બરાબર છે, પણ રાવણ રાજ્ય. મનુષ્ય રાવણને વર્ષે વર્ષે બાળે છે, પરંતુ બળતો જ નથી, ફરી ફરી ઊભો થઈ જાય છે. આ પણ મનુષ્યોને સમજમાં નથી આવતું, જ્યારે કે બાળી દે છે પછી દર વર્ષે નવો કેમ બનાવે છે? એનાથી સિદ્ધ થાય છે કે રાવણ રાજ્ય ગયું નથી. સ્વર્ગમાં જ્યારે રામ રાજ્ય હોય છે ત્યારે ત્યાં રાવણની એફીજી એટલે કે પૂતળું કાઢશે નહીં. કહે છે કે રાવણને બાળ્યો પછી લંકાને લૂંટી. રાવણની લંકા સોનાની બનાવે છે, પરંતુ એવું નથી. આ તો આખી દુનિયા લંકા છે. આ આઈલેન્ડ ટાપુ છે ને, આખી દુનિયા પર રાવણનું રાજ્ય છે. આ પણ આપ બાળકો સમજો છો. કોલેજમાં કોઈ બેસમજ જઈને બેસે તો શું સમજી શકશે? કાંઈ પણ નહીં. વેસ્ટ ઓફ ટાઈમ, એટલે કે સમય વ્યર્થ કરશે. આ ઈશ્વરીય કોલેજ છે, આમાં નવા વ્યક્તિ કોઈ સમજી નહીં શકે. એટલે 7 દિવસ ક્વોરન્ટાઈન એટલે કે એકાંતમાં બેસાડવા પડે, જ્યાં સુધી લાયક બને. તો પણ સારા વ્યક્તિ રિલિજિયસ માઇન્ડેડ એટલે કે ધાર્મિક વિચારોના છે, તો એમને પૂછવાનું છે કે પરમપિતા પરમાત્મા તમારા શું લાગે છે? આ છે આત્માઓના પિતા અને પ્રજાપિતા પણ તો બાપ છે. આ પોઈન્ટ ખૂબ સરસ છે, પરંતુ બાળકો આના પર એટલા હર્ષિત નથી થતા. બાપ કહે છે, તમને નવા નવા પોઈન્ટ સંભળાવું છું જેનાથી તમને નશો ચડે, કોઈને સમજાવવાની યુક્તિ આવડે. તમે ફોર્મ ભરાવીને પૂછી શકો છો કે પરમપિતા પરમાત્મા સાથે તમારો શું સંબંધ છે. કહેશે, પરમપિતા તો પિતા થયા ને, પછી એ સમયે સર્વવ્યાપીનું જ્ઞાન જ ઉડી જશે. તમે જ્યારે પ્રશ્ન પૂછશો તો કહેશે કે એ તો બાપ છે. આપણે બધા બાળકો છીએ, એટલું માની લે તો લખાવી લેવું જોઈએ. પ્રજાપિતાના પણ બાળકો થયા, એ શિવ થઈ ગયા દાદા અને આ બાબા. શિવ બાબા સ્વર્ગની સ્થાપના કરવાવાળા છે, તો જરૂર એમની પાસેથી જ વારસો મળશે. ખૂબ જ સહજમાં સહજ વાતો કાઢવી પડે છે. મિત્ર સંબંધીઓ વગેરેની પાસે જાઓ, એમને પણ સમજાવો. આ તો નશો છે ને, અમે બાપ દાદા પાસેથી વારસો મેળવીએ છીએ, માતા પાસેથી વારસો નહીં મળે. બાપે જ સ્વર્ગની સ્થાપના કરવાની છે ને, એ જ માલિક છે. જેવી રીતે એમને દાદાના વારસાનો હક છે, તેવી રીતે પોતરા પુત્રીઓને પણ હક છે. બાપ કહે છે, મને યાદ કરો. એવું નથી કહેતા કે આ દેહધારીને પણ યાદ કરો. બાપ સન્મુખ વાત કરી રહ્યા છે. કલ્પ પહેલાં પણ આ રીતે સમજાવ્યું હતું, પરંતુ બાળકોને દેહ અભિમાન બહુ જ આવી જાય છે, દેહધારીઓ સાથે પ્રેમ થઈ જાય છે. બાપ કહે છે, હે આત્માઓ, તમે તો અશરીરી આવ્યા હતા, ફરી પાઠ ભજવવા હવે 84 જન્મ પૂરા કર્યા છે. હવે હું કહું છું, તમારે પાછા ચાલવાનું જવાનું છે. મામે કમ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. દેહધારીને યાદ કરવાથી વિકર્મ વિનાશ નહીં થાય. તમે વાયદો કરો છો, બાબા અમે તમને જ યાદ કરીશું. તમારે આ જૂની દુનિયામાં હવે રહેવાનું જ નથી, આમાં કોઈ ચેન નથી, એટલે કહો છો એવી જગ્યાએ લઈ ચાલો જ્યાં સુખ ચેન હોય. આપ બાળકો જાણો છો, આપણે પહેલાં જઈશું શાંતિધામમાં. ત્યાં સુખનું નામ નહીં લઈશું, શાંતિ જ શાંતિ હશે. પછી જઈશું સુખધામમાં, ત્યાં પછી શાંતિનું નામ જ નહીં લઈશું. જ્યારે દુઃખ છે તો અશાંતિ છે, સુખમાં તો શાંતિ છે જ, પરંતુ તે તે શાંતિધામ નથી. શાંતિધામ છે આત્માઓનું સ્વીટ હોમ. બાપ આખા આદિ મધ્ય અંતને જાણવાવાળા છે. હવે આપ બાળકોનો ધંધો જ છે ભણવું ભણાવવું અને પછી પોતાના શરીર નિર્વાહ અર્થ કર્મ પણ કરવાનું છે. તમે જાણો છો કે આપણે આ મૃત્યુલોકમાંથી અમરલોકમાં ચાલ્યા જઈશું વાયા શાંતિધામ. આ બુદ્ધિમાં યાદ રાખવાનું છે જ્યાં સુધી તમે ટ્રાન્સફર એટલે કે પરિવર્તન થઈ જાઓ. પોતાના ભણતરના રિઝલ્ટ એટલે કે પરિણામ સુધી ભણવું પડે. જ્યાં સુધી મૃત્યુ નથી થયું ભણવાનું જ છે. આ તો યાદ કરી શકો છો ને કે હવે અમારે જવાનું છે ઘરે. આ દુનિયા આ બધું જ છોડવાનું છે. ખુશી થવી જોઈએ. બેહદ નાટકનું રહસ્ય પણ સમજી ગયા છો. હદનું નાટક પૂરું થાય છે તો કપડાં બદલીને ઘરે ચાલ્યા જાય છે. એવી રીતે આપણે પણ જવાનું છે. 84 જન્મોનું ચક્ર પૂરું થાય છે. યાદ પણ કરે છે, હે પતિત પાવન આવો. શિવ બાબાને જ યાદ કરશે. એક તરફ કહે છે પતિત પાવન આવો, બીજી તરફ પછી સર્વવ્યાપી કહી દે છે. કોઈ અર્થ જ નથી નીકળતો. બાળકોને કેટલું સહજ રીતે સમજાવે છે, શાંતિધામને યાદ કરો. આ દુઃખધામ છે, એનો વિનાશ પણ સામે છે. આ એ જ મહાભારત લડાઈ છે. યુરોપવાસી યાદવ પણ છે અને કૌરવ પાંડવ ભાઈ ભાઈ છે. આપણે એક જ ઘરના છીએ ને. ભાઈ ભાઈમાં યુદ્ધ થઈ નથી શકતું. અહીં તો યુદ્ધની વાત જ નથી, પરંતુ મનુષ્યોનો પણ ધંધો છે એકબીજાને લડાવવા. આ તો એક રિવાજ છે. બધા એકબીજાના દુશ્મન છે. બાળક પણ બાપનો દુશ્મન બની પડે છે. મૃત્યુલોકના રીત રિવાજ પણ બધાના પોતપોતાના છે. બાપનો પ્લાન જુઓ કેટલો મોટો છે. બધાના પ્લાન્સ ખતમ કરી દે છે અને સુખધામની સ્થાપના કરે છે. બાકી બધાને શાંતિધામમાં મોકલી દે છે. આપ બાળકો જુઓ છો કે અમે કોની સામે બેઠા છીએ. નિશ્ચય છે પરમપિતા પરમાત્મા જ્ઞાનના સાગર છે. આ કર્મેન્દ્રિયો દ્વારા અમને જ્ઞાન આપી રહ્યા છે. બીજા કોઈ સત્સંગમાં આવું હશે શું? અહીં બાપ સામે બેસી સમજાવે છે. જાણો છો કે બાપ અમારા આત્માઓ સાથે વાત કરે છે. અમે કાનોથી સાંભળીએ છીએ. બાબા આ દાદાના મુખ દ્વારા બોલે છે. જે રતન બાબાના મુખેથી નીકળે તે જ આપ બાળકોના મુખથી નીકળવા જોઈએ. સદૈવ મુખથી રતન જ નીકળે. ફાલતુ શૈતાની વાતો સાંભળવી પણ ન જોઈએ. કોઈ તો બહુ જ ખુશીથી બેસી સાંભળે છે. બાપ કહે છે કે એવી વાતો સાંભળો અથવા કોઈને કરતા જુઓ તો બાબાને બતાવો તો બાબા સમજણ આપશે, નહીં તો તેઓ પાક્કા થઈ જાય છે. પરંતુ આવું થતું રહે છે. બાબાને સંભળાવતા નથી કે બાબા આ ફાલતુ વાતો સંભળાવે છે. એમને મનાઈ કરવામાં આવે તો આદત નીકળી જાય. બાપ સભામાં સમજાવશે, પરંતુ એવાના પછી મિત્ર બની જાય છે. માયા સારા સારા બાળકોની બુદ્ધિ પણ પથ્થર બનાવી દે છે. બાપના ફરમાન વરદાર બાળકો બનતા જ નથી. ખૂબ નાજુક રસ્તો છે. આમાં ખૂબ જ ખબરદારી રાખવી જોઈએ. રહેમદિલ બની કોઈનામાં આદત છે તો છોડાવવી જોઈએ. હાજી કરીને સાંભળવું ન જોઈએ. બાબા જે સુખધામના માલિક બનાવે છે એવા બાબાની ગ્લાની તો આપણે ક્યારેય નહીં સાંભળીશું. આપણે તો શિવ બાબા પાસેથી વારસો લેવાનો છે, બીજી વાતોથી શું સંબંધ. કોઈ સાંભળે ન સાંભળે, આપણે તો જ્ઞાનનો સુરમો લગાવી લઈએ. કોઈ જ્ઞાન અંજન મેળવે છે, કોઈ તો પછી ધૂળ અંજન મેળવે છે. એનાથી જ્ઞાનનું ત્રીજું નેત્ર ખુલતું જ નથી. બાબા આટલું તો સહજ કરી સમજાવે છે જે કેવા પણ રોગી આંધળા લંગડા હોય તે પણ સમજી જાય. અલ્ફ અને બે આ બે શબ્દ છે. બાપ સમજાવે છે, બાળકો મિત્ર સંબંધીઓ વગેરે સાથે પણ દોસ્તી રાખો, બહુ જ મીઠા બનો. તમારું કામ જ છે બાપનો પરિચય આપવો. ભલે દુશ્મન હોય તો પણ મિત્રતા રાખવાની છે, બહુ જ મીઠા બનવાનું છે. બાપ કહે છે, તમે આસુરી મત પર મને કેટલી ગાળો આપી છે, મારો અપકાર કર્યો છે, તો પણ હું તમારા પર કેટલો ઉપકાર કરું છું. ઈશ્વરનો અપકાર થવો પણ ડ્રામામાં નોંધ છે. ત્યારે તો કહે છે કે યદા યદા હી આવ્યા પણ ભારતમાં છે, સમજાવી પણ રહ્યા છે. બાળકોએ દરેક વાત સારી રીતે સમજવાની છે. કોઈની તકદીરમાં નથી તો પછી તે જ આસુરી ધંધો કરતા રહેશે, અહીંથી બહાર ગયા અને આ વાતોને ભૂલી જશે. નિંદા કરતા કરતા આ હાલ થઈ ગયો છે. હવે આ નિંદા કરવાનું તો છોડી દો. તમારું નામ તો લખાયેલું છે પ્રજાપિતા બ્રહ્મા કુમાર કુમારીઓ, સમજી જશો શિવના પોતરા પોત્રીઓ થયા. જરૂર સ્વર્ગનો વારસો મળતો હશે. ભારતને વારસો હતો, હમણાં નથી, ફરી હવે મળે છે. સતયુગમાં ફક્ત સૂર્યવંશી જ હતા. હવે તમે બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે અને ત્યાં પહોંચી જશો. કેટલું સારી રીતે સમજાવે છે. આપ બાળકોએ પણ સર્વિસ સેવા કરવાની છે, પરંતુ પહેલાં પોતાની વૃત્તિ પણ સારી જોઈએ. ફક્ત પંડિત નથી બનવાનું. પાક્કા યોગી રાજ ઋષિ હશે તો બીજાને તીર લાગશે. પોતાનામાં જ કોઈ કમી હશે તો બીજાને બોલી નહીં શકશે. શરમ આવતી રહેશે, પોતાના પાપ અંદર ખાતા રહેશે. દરેક વાત માટે બાબા સમજાવે ખૂબ સારું છે. કલ્પ પહેલાં પણ આ જ સમજાવ્યું હતું. દેવી દેવતા ધર્મ તો જરૂર સ્થાપન થશે, કોઈ ભણે કે ન ભણે. છતાં પણ બાપ કહે છે, થોડા સમજદાર બનો. આ કમાણી અને એ કમાણીને બુદ્ધિમાં રાખો. સાચી કમાણી બાપ જ કરાવે છે. બાપ અને સ્વર્ગને યાદ કરવું આ ભૂલો નહીં. યાદ કરતા કરતા અંતમતી સો ગતિ થઈ જશે. સવારે ઉઠી બાપની યાદમાં બેસો. જો સુસ્તી આવે છે તો સમજાય છે તકદીરમાં નથી. એવી પ્રેક્ટિસ કરવાની છે જે અંતમાં દેહ પણ યાદ ન આવે. આપણે આત્મા છીએ. અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રતિ માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. અમે રૂહાની બાળકોના રૂહાની માતા પિતા બાપ દાદાને પદમ ગુણા યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે નમસ્તે નમસ્તે. અચ્છા, ઓમ શાંતિ. ધારણા માટે મુખ્ય સાર. નંબર 1, પોતાની વૃત્તિને શુદ્ધ રાખી દુશ્મનને પણ મિત્ર બનાવવાના છે. અપકારી પર પણ ઉપકાર કરી બાપનો સાચો પરિચય આપવાનો છે. નંબર 2, જે રતન બાબાના મુખથી નીકળે છે તે જ રતન કાઢવાના, એટલે કે બોલવાના છે. કોઈ પણ વ્યર્થ વાતો નથી સાંભળવાની, નથી સંભળાવવાની. વરદાન છે સંગમયુગના સમયનું મહત્વ જાણી પરમાત્મ દુઆઓથી જોલી ભરવાવાળા માયાજીત ભવ. સંગમયુગની 1 સેકન્ડ બીજા યુગોના 1 વર્ષથી પણ વધારે છે. આ સમયે 1 સેકન્ડ પણ ગુમાવી તો સેકન્ડ નહીં પરંતુ ઘણું બધું ગુમાવ્યું. એટલું મહત્વ સદા યાદ રહે તો દરેક સેકન્ડ પરમાત્મ દુઆઓ પ્રાપ્ત કરતા રહેશો અને જેની જોલી પરમાત્મ દુઆઓથી સદા ભરપૂર છે એમની પાસે ક્યારેય માયા આવી નથી શકતી. દૂરથી જ ભાગી જશે. તો સમયને બચાવવો આ જ તીવ્ર પુરુષાર્થ છે. તીવ્ર પુરુષાર્થી અર્થાત સદા માયાજીત સ્લોગન છે. જે આજ્ઞાકારી છે એ જ બાપની તથા પરિવારની દુઆઓના પાત્ર છે. અચ્છા, ઓમ શાંતિ.